ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूली भद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञान ते निरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्या कक्षिरत्नम् शब्दगीतर्वात्मजम् राजचंद्रमहो वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
पर्युषण महापर्व की आराधना में आज आप सवारे बार भावनाओं चिंतन विषय की विचारणा करेली रात्रेना स्वाध्याय में आपने मानव देह अने मोक्ष ए विषय पर आपने विचारणा करीशु। मानव देहनी सार्थकता शू है, मानव देहनी महत्ता शू है, मानव देहनी अमूल्यता शू है, मानव देहनी परिपूर्णता शू है, मानव देहनी फलश्रुति शू हो सके। परम कृपाणु देवना वचनों आधारित अपने आ बधाज विषयों रोज जुदी जुदी रीते विचारणा करीशू। आजे मानव देहनी महत्ता उपर आपने विचारणा करीशुं। आजनो आपणो विषय छे मानव देहनी महत्ता। आपणो सणंग सूत्र छे आपणी विचारणानुं मानव देह अने मोक्ष। परम कृपाळु देवे 16 वर्ष अने 5 मासनी उमरे 3 दिवसनी मर्यादामां मोक्ष माळानुं सर्जन कर्युं। वितराग धर्मनी मागणी कोईए करी हशे, जुदी जुदी कथा उपलब्ध थाय छे, कोई महासतीजीए मागणी करी, कोई मुमुक्षुए करी, परंतु आ ज्ञानी महात्मा ने ते वखतनुं आ स्वरूप जोयुं के आटला बधा मतनी अंदर जैनमां धर्मने नामे तो घणा लोको छे, पण वितराग धर्मनुं खरुं स्वरूप एनाथी लोको अजाण छे। वितरागना तत्वनी जे महानता छे ते जगतना जीवोनी जाणमां नथी, અને તત્વના આધાર વિના આચરવામાં આવેલો કોઈ પણ ધર્મ એ માત્ર ગતાનું ગતિક બની જશે, મોક્ષનું કારણ નહીં બને। ધર્મ તો મોક્ષનું કારણ બનવો જોઈએ, અને એટલા માટે એવી કરુણા કરી આ ભગવાને અત્યંત એવી કુમાર અવસ્થાની અંદર 16 વર્ષ જેવી અવસ્થાની અંદર 3 દિવસના ગાળામાં વિતરાગ પ્રણીત તત્વના જુદા જુદા વિષયોને લઈને પૂર્ણ સમજ સાથે સરળ અને સુગમ શૈલીમાં બાળાવબોધ શૈલીમાં આધુનિક પેઢીના ઉછરતા યુવાનો પણ આ વાતને જો વાંચે અને વિચારે તો એ વિતરાગ ધર્મનું સ્વરૂપ સમજી શકે એનાથી વિતરાગ ધર્મમાં પ્રવેશ કરી શકે એવી કરુણા સભરતાથી પરમ કૃપાળુ દેવે મોક્ષ માળાની રચના કરી એમાં પાઠ ચોથો આપ્યો છે, શિક્ષા પાઠ 4, માનવ દેહ. એની આપણે આજે આ સ્વાધ્યાયમાં વિચારણા કરીશું. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સગળા દેહ કરતા ઉત્તમ કહે છે, પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લો હું કહું. પ્રશ્ન કર્યો છે કે બધાને ખબર છે, સાંભળવામાં આવ્યું હશે બધાને કે ભાઈ આ મનખા દેહ જેવો દેહ મળવો મુશ્કેલ છે, આ મનુષ્યનો દેહ મળ્યો છે તો ચાલો કંઈ ધર્મ કરીએ, ચાલો કંઈ સારા સુકૃત કરીએ, ચાલો કંઈ ને કંઈ પ્રકારના ભાઈ પાપ ન કરાય, અત્યારે ધર્મ કરવો જોઈએ. તું માણસ છો, આ મનુષ્ય દેહની ગૌરવ, આ મનુષ્ય દેહની મહત્તા, આ મનુષ્ય દેહની ગરિમા ચારે બાજુથી સાંભળીએ છીએ. પ્રત્યેક ધર્મ આ માનવ દેહને ઘણો જ અમૂલ્ય ગણે છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે આ વિદ્વાનો માનવ દેહને બીજા સઘળા દેહ કરતા ઉત્તમ ગણે છે. બીજા દેહ કેટલી પ્રકારના? 84 લાખ. આપણે હમણાં બોલ્યા આપણા જીવરાશિ ખામણામાં કે 7 લાખ પૃથ્વીકાયના જીવો છે, એની યોની છે. જીવો તો ઘણા છે, અનંતાનંદ છે, પણ 7 લાખ પ્રકારના એના યોનિના ઉદ્ભવના સ્થાન છે. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપ એટલે વાયુ, અપ એટલે પાણી, 7 લાખ વાયુકાય પવનના વાયરાના જીવ, અને 7 લાખ તેવુકાય અગ્નિના જીવ છે. 10 લાખ વનસ્પતિના છે, 10 લાખ સાધારણ વનસ્પતિના કાય, 14 લાખ સાધારણ વનસ્પતિના છે. આવા તો આમ ગણીને જ્ઞાનીઓએ 84 લાખ પ્રકારની યોની આ જગતના જીવોને ઉત્પન્ન થવા માટે આ લોકાલોકની અંદર કહ્યું છે કે આટલા સ્થાનકો છે કે જ્યાં જીવ દેહને ધારણ કરી શકે છે, અને તે દેહનું વર્ગીકરણ જ્ઞાનીઓએ આ પ્રકારનું કર્યું છે. બીજી રીતે કહીએ તો એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ત્રિઇન્દ્રિયપણું, ચૌરેન્દ્રિયપણું અને પંચેન્દ્રિયપણું, આ 5 ઇન્દ્રિયની અંદર આ બધા અગ્નિ, પાણી, વાયુ અને જમીનના જીવો એ એકેન્દ્રિયપણાના જીવો છે, વનસ્પતિના જીવો એકેન્દ્રિયપણાના જીવો છે. જ્ઞાનીએ ભેદ પાડ્યા છે કે એકેન્દ્રિયથી માનીને આ પંચેન્દ્રિયપણાના છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો નારકીના જીવો, મનુષ્ય ગતિના જીવો, તિરેંચના જીવો અને દેવગતિના જીવો, આ બધા જીવો પણ જુદી જુદી પ્રકારની એક ગતિની અપેક્ષાએ એના ભેદ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનીએ બીજા ભેદ પાડ્યા છે, ત્રસ અને સ્થાવર જીવો, જે જીવો ચાલી શકે છે, જે જીવો પોતે દુઃખથી સુખ તરફ ગતિ કરી શકે છે, પ્રતિકૂળતામાંથી અનુકૂળતા તરફ જઈ શકે છે, એવો પુરુષાર્થ કરી શકવાને યુક્ત એવા જીવોને ત્રસ જીવો કહ્યા છે, અને જે જીવો સ્થિર છે, કોઈ પણ સ્થિતિની અંદર હલી ચલી શકતા નથી, જઈ શકતા નથી, ગતિ કરી શકતા નથી, એને જ્ઞાનીઓએ સ્થાવર જીવો કીધા છે. આવી જુદી જુદી પ્રકારની 52 લાખની યોની સ્થાવરની છે, 32 લાખની યોની ત્રસની છે. જુદા જુદા પ્રકારે 6 કાયના જીવોનું વર્ણન શાસ્ત્રમાં અતિ વિસ્તૃતપણે આપ્યું છે, પણ જગતના જીવોને આપણે કહીએ કે આ બધા જીવયોની આ બધું જ અમારે જાણીને કરવાનું શું? આ કેટલું યાદ રાખવું? આ ક્યાં જીવ જયો છે ને ક્યાં જવાનો છે ને વગેરે વગેરે. પરમ ઉપકારી પૂજ્ય પ્રભુશ્રીએ એક પત્ર કૃપાળુ દેવને લખ્યો, એમાં એકેન્દ્રિયપણાના જીવની વિશેષ માહિતી કહી માંગી. પરમ કૃપાળુ દેવે કહ્યું કે આપણે જવું નથી તો ચિંતા છોડો ને, જવું છે ત્યાં જ્યાં જવું નહીં, જે ગામ જવું હોય એ ગામની દિશા ન પૂછવી, જે ગામ જવું ન હોય એ ગામની દિશા ન પૂછવી. અરે પ્રયોજનભૂત વાત કરીએ, આયુષ્ય ઘણું ઓછું છે, પુરુષાર્થ આપણો ઘણો મંદ છે, કર્મની બાહુલતા ઘણી છે અને માથે પંચમકાર છે. અત્યારે આપણી પાસે એટલો સમય ક્યાં હતો કે આપણે આ બધાની અંદર ઊંડા ઉતરીએ? લાખ લાખ વર્ષના આયુષ્ય હોત તો બધી ચિંતા કરત કે ચાલો ભાઈ એક ઇન્દ્રિયના જીવ કેટલી પ્રકારના છે, બે ઇન્દ્રિયના કેટલી પ્રકારના છે, એની યોનિ કેટલી, અગ્નિના જીવ ક્યાં જાય, આ ક્યાં જાય, આ મરીને પછી ક્યાં જાય, આનું આયુષ્ય કેટલા વખતનું, આના પ્રકાર કેટલા વખતના, આ ભેદને ભાંગાની અંદર પડવા જેવું નથી, કારણ આત્માર્થ ચૂકી જવાશે. પરમ કૃપાળુ દેવની વિશેષતા એ છે કે આ બધી જ વસ્તુ પરમાર્થ માર્ગની અંદર હોવા છતાં એમાંથી એમણે પ્રયોજનભૂત વાતને મોક્ષ સામે મૂકી છે. કે પ્રયોજનભૂત શું છે? કે હું અત્યારે મનુષ્ય દેહ ધારી છું, હવે મારે શું કરવાનું? મનુષ્ય દેહ પર્યાયમાં હું છું તો મારે શું કરવાનું, મનુષ્ય તરીકેનો મારો ધર્મ શું? આનું પેલા મને મહાત્મ્ય ભાસવું જોઈએ કે આ ઉત્તમ છે. આ ઉત્તમ શું કામ છે ભાઈ? આ મનુષ્ય દેહ ઉત્તમ શા માટે છે? બધાથી ઉત્તમ છે, બધાથી ઉત્તમ છે. દેવથી પણ ઉત્તમ, તિર્યંચથી પણ ઉત્તમ, નારકીથી પણ ઉત્તમ. આ મનુષ્ય જન્મ બધી જ પ્રકારની ચૌરિંદ્ય સુધીની જીવોથી પણ ઉત્તમ. પંચેન્દ્રિય તિર્યંચમાં હોય અને મનુષ્યમાં પણ હોય, પણ તિર્યંચમાં મનુષ્ય જન્મ ઉત્તમ. આવી ઉત્તમતા એની શા કારણે છે? બીજે ક્યાંય આવી પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. તો એ ઉત્તમતાને આપણે સમજીએ. જ્યાં સુધી મનુષ્ય જન્મની ઉત્તમતાનું મહત્વ આપણને ન ભાસે ત્યાં સુધી એનો યથાયોગ્ય ઉપયોગ જે થવો જોઈએ, એ મનુષ્ય દેહના સાધનનો જે પ્રકારે ઉપયોગ થવો જોઈએ, વપરાશ થવો જોઈએ, તે નહીં થાય. કારણ કે આપણે સાધનની કિંમત જાણતા નથી, આપણને સાધનની મહત્તા નથી. માનવ દેહની મહત્તા શું? જેને ગાયું છે ને પદની અંદર, અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર કરતા. તમે આના ક્યાં ગણા જવા માંડ્યા? ત્યાં કેટલી મજા છે, કમાવા જવું નહીં, કોઈ બીજી ચિંતા નહીં, હાજરી પુરાવવી નહીં, વેકેશન મેળવવા નહીં, કોઈ જગ્યાએ કાંઈ ટેક્સ ચૂકવવાના નહીં, ઘરના ભાડા નહીં ભરવાના. જો દેવલોકમાં જાય ને વિમાન તૈયાર જ હોય. અને તમે દેવલોકની આવી સરસ મજાની રાંધવાની રસોડાની ચિંતા નહીં, ગ્રોસરી લેવા જવું નહીં, વેક્યુમ કરવું નહીં, અને છતાંય તમે એમ કહો છો કે સાહેબ મનુષ્ય ભાવ એ શ્રેષ્ઠ છે. જ્ઞાની કે છે, સુરલોકમાં એ ના મળે ભગવાન કોઈને, સુરલોકમાં એ ના મળે ભગવાન કોઈને, અહીં આમળ્યા પ્રભુતે ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. ભાઈ, દેવલોકની અંદર પ્રભુની ભક્તિ નહીં થાય. સુખ અને ઉપભોગના સાધનો પારાવાર છે, અસંખ્યાત છે, અમર્યાદિત છે, પરંતુ પ્રભુની ભક્તિ નહીં થાય. સમ્યક દ્રષ્ટિ દેવો પ્રભુનું ગુણ ચિંતન કરી શકશે, પણ આમ નામ પુણ્યના સહારે દેવલોકમાં ચાલ્યો જઈશ તો ભોગ સિવાય કાંઈ નથી હો, અને એની સાથે કશાય તો ઉભા જ છે. દેવલોકમાં ઈર્ષાનું જે પ્રમાણ છે, એવું તો ક્યાંય મનુષ્ય લોકમાં પણ જોવા ન મળે. કોઈ સંયમની આરાધના ન થાય, વિરતિ ધર્મનું પાલન ન થાય. જ્યાં સંયમ નથી ત્યાં સિદ્ધિ નથી. દેવલોકમાં જઈને શું કરવું છે? સંયમ વિનાનો દેહ ગાળવાથી એટલા ભોગ ઉપભોગમાં આ જીવ પડે, એવો રાચ્યો માચ્યો રહે કે સીધો નરક નિગોદમાં હેલો જાય દેવગતિમાંથી. માટે જ્ઞાનીઓ કહે છે કે એની પણ ઈચ્છા કરવા જેવી નથી હો. ઉત્તમ દેહ આ ચાર ગતિમાં જો ઉત્તમ દેહની ગતિ ગણવી હશે તો તે ગતિ મનુષ્ય ગતિની છે. કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લો હું કહું, આ કૃપાળુ દેવની શૈલી કે તમે નહીં જાણતા હો, લે હું તમને કહું છું. ઘણાનું શું, તમે આ જાણો છો? તમને આ ખબર છે? શું તમે ધર્મની વાત કરો છો? કૃપાળુ દેવ કોઈ દિવસ મુમુક્ષુની વાતની અંદર આવી રીતે વાત ન કરે. તમે જાણો છો કે કદાચ તમને નહીં ખબર હોય તો હું જ કહું છું. અરે ભાઈ, કેને તું, તને ખબર હતું કે એમાં શું હતું? એમાં અમારી પરીક્ષા લેવાની શું જરૂર છે? પણ પરમ કૃપાળુ દેવનું આ એક શૈલી છે કે એ તો વાતને પ્રશ્ન મૂકે અને પ્રશ્નની સાથે ઉત્તર આપે. ઓલવેઝ કોઈ પત્ર, દરેકે દરેક પત્રમાં કોઈ એવો પત્ર ન હોય કે જ્યાં કૃપાળુ દેવે કંઈને કંઈ પ્રશ્ન ન મૂક્યો હોય, અને એ પત્ર પૂરો ત્યાં સુધી ન થાય કે જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આપ્યો હોય. ઇટ ઇઝ ઓલ સોલ્યુશન ઓરિયન્ટેડ, ઇટ ઇઝ ઓલ રિઝલ્ટ ઓરિયન્ટેડ. એવી પ્રકારનો આ વચનામૃત છે કે આગમના અનેક પ્રકારના ધર્મના તત્વના અનેક પ્રકારના પ્રશ્નો, કેટલા અસંખ્યાત પ્રશ્નો આ વચનામૃતમાંથી નીકળે, અને દરેક પ્રશ્ન નીકળે એ કોઈને મૂંઝવે નહીં, મૂંઝવે નહીં, પરંતુ ઉકેલ આવે. સાદી ભાષામાં, સરળ ભાષામાં, સુગમ ભાષામાં સત્યને સરળ બનાવનાર પુરુષ, આ અગમ અને અગોચર નિર્માણ માર્ગને સુગમ અને સુગોચર બનાવનાર ગુરુ આપણને મળ્યા છે. એને કહ્યું કે લ્યો હું તમને કહું. અમે જાણીએ છીએ, તમે તમને કહીએ છીએ કે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. શું કીધું? આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે, મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. આ સંસાર તો દુઃખથી ભરેલો છે. આ સંસારની ચાર ગતિ, 84 લાખ યોનિ, 6 કાયના જીવો, આ બધાની અંદર એક જ્ઞાનીઓ નામની એક જાત થઈ છે. એવા જ્ઞાનીઓએ આ સંસારમાંથી તરવા માટે પ્રયોજન કર્યું છે. એ સંસાર તરીને પાર પામવા માટે પ્રયોજન કરે છે, અને પાર પામીને મોક્ષ સુખમાં વિરાજમાન થાય છે. તો કહે છે કે એ મોક્ષને સાધીને તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ કયો મોક્ષ? જ્ઞાનીઓએ સંસારને પાર તરીને જે મોક્ષ અનંત સુખમાં વિરાજમાન થયા, તે મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તેરિયંચ કે નરક, દેવ, તેરિયંચ કે નરક, એ એક ગતિથી મોક્ષ નથી. દેવ, તેરિયંચ કે નરક, એ એક ગતિથી મોક્ષ નથી. માત્ર માનવ દેહથી મોક્ષ છે. આ નાસ્તિ, આ અસ્તિ, નાસ્તિમાં આ ત્રણ ગતિ અને આ અસ્થિમાં મનુષ્યથી, એમાં પણ બીજા કોઈ દેહથી નથી. દેહના એટલા પ્રકાર બધા જ પ્રકાર ઉપર મૂકો ચોકડી. 4 લાખ દેવતા એનો પ્રકારો, એમાંથી એકાદો પ્રાપ્ત થાય તો મૂક ચોકડી. 4 લાખ નારકી, મૂક ચોકડી. આ વનસ્પતિ કાય, વાયુ કાય, ટૂંકમાં 83 લાખ 83 લાખ 99 હજાર 999 ભાવ મળે. માત્ર માનવ દેહ, કારણ કે 4 ગતિમાંથી એક એક ગતિમાં કોઈ પણ દેહ ધારણ કર્યો હશે તો મોક્ષ નથી, અને માત્ર માનવ દેહથી છે. જુઓ, સંસારને પાર પામવો હશે તો સંસારને પાર પામવા માટે ધ ઓપોર્ચ્યુનિટી, એક જ તક, એક અવસર સાંપડે છે જીવનમાં. એ અવસર એ માનવ દેહનો અવસર છે. સંસારનો ચક્રાવો ચાલુ છે, જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ, એનું પરિભ્રમણનું ચક્કર ચાલુ છે. એમાંથી કંઈ છટકવું હોય તો છટકવા માટેની એ અવસર અથવા તક કઈ? એ તક કે છે કે માનવ દેહ જ્યારે પ્રાપ્ત થયો હોય, એ તક એવી છે કે ધારે તો એ મોક્ષમાં વયો જાય. 4 ગતિના ચક્રાવામાં પંચમ ગતિમાં જવું હોય તો 3માં હોય ત્યાં સુધી એનો પત્તો ના ખાય, પણ જો માનવ ગતિમાં આવે તો મનુષ્ય દેહમાંથી એ સીધો મોક્ષની ગતિ તરફ પ્રયાણ કરી શકે છે. આ વિકાસની ગતિ છે, પરમ ગતિનું આ કારણ છે. મનુષ્ય દેહમાં પુરુષાર્થ ઉર્ધ્વ ગતિનો થઈ શકે છે, મનુષ્ય પરમ ગતિને પ્રામી શકે છે. મનુષ્ય ભવમાં જ પરમ શાંતિ પદમાં નિવાસ થઈ શકે છે. માટે જ્ઞાનીઓએ, આ અનંતા જ્ઞાનીઓએ શું કર્યું છે? તો સંસારને તરીને પાર કરીને મોક્ષના અનંત સુખમાં વિરાજમાન થયા છે. આ જ્ઞાનીઓનું લક્ષણ છે. જ્ઞાનીઓનું લક્ષણ આ જ છે કે સંસારથી પાર પામવો અને અનંત એવા સુખધામની અંદર વિરાજમાન થવું.
સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી.
કેવું છે?
શાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તેવર તે
સુખધામ, અનંત અનંત સુખનું ધામ છે. સુસંત ચહી, સંત છે પણ એમાંય સુસંત, કૃપાળુ દેવ તો, ગુરુમાં સદગુરુ, ધર્મમાં સુધર્મ, દેવમાં સુદેવ, સત શબ્દને એવો સરસ રીતે મૂક્યો છે, વિચારણામાં સુવિચારણા, એમ કૃપાળુ દેવ કહે છે. સુખધામ અનંત સુસંત ચહી, જે સાચો સંત છે એને તો સંસારને તરીને પાર પામવા સિવાય બીજું લક્ષ્ય નથી. એટલે એની દશા કેવી, સાચા સંતની દશા કેવી, સુખધામ અનંત સુસંત ચહી એને ચાહતો હોય છે. દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, એ તો દિવસ ને રાત એના જ ધ્યાનમાં હોય. સેના ધ્યાનમાં હોય, પેલું અનંત સુખનું ધામ જે છે એવું મોક્ષ પદ પોતાનું છે, પોતાના જ આત્માનું, એના ધ્યાનમાં દિવસ ને રાત રહે છે. સત્પુરુષ એ જ કે જેને નિષ્દિન આત્માનો ઉપયોગ છે. નિષ્દિન, નિષ એટલે રાત્રિ, દિન એટલે દિવસ, રાત અને દિવસ જેને આત્માનો ઉપયોગ છે, આવા સત્પુરુષની દશાના લક્ષણ પરમ કૃપાળુ દેવે પાને પાને કંડાર્યા છે. સત્પુરુષને ઓળખવા માટે એની દશાને ઓળખવી, આવી અદ્ભુત દશા. સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે, ભાઈ આખો દિવસ ને રાત આનું ચિંતન સુકમ કરતા હશે, એને કઈ બીજું કઈ કામ નથી. તો કે છે આ ધામ, આ પદ કેવું છે, પર શાંતિ, પરમ શાંતિનું ધામ છે, અનંત સુધામય છે. ઓહો, એમાં જે એની શાંતિની સુધા એટલે આનંદ, ઇટ ઇઝ એ બ્લીસ એન્ડ ઇટ ઇઝ એ ડિવાઇન બ્લીસ, ઇટ ઇઝ ઇટરનલ બ્લીસ, ઇટ ઇઝ અનએન્ડિંગ, એનો ક્યાંય અંત નથી. આવું સુખ, આવી સુખની ધારા અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વર્તે જયતે, એવા પદને જેને સુસંત સંત પુરુષો દિવસ ને રાત્રિ એના ધ્યાનમાં રહે છે, એ પદને હું પ્રણામ કરું છું. વર્તે જયતે, આ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ છે, સંસારમાં સૌથી શ્રેષ્ઠ પદ આ આત્માને પ્રાપ્ત થાય તો તે મોક્ષ પદ છે. બાકીના બધા જ પદ એ મોક્ષ પદથી ઉતરતા પદ છે. ચક્રવર્તીનું પદ મળે તો ઉતરતું છે, દેવાધિદેવ ઇન્દ્રનું પદ મળે તો ઉતરતું છે, પછી રાજા ધીરાજની ક્યાં વાત કરવી, અને અમેરિકાનો પ્રેસિડેન્ટ તો અહીંયા હાંધણમાં ન આવ્યો. આ તો બધું ગયું, પછી કોર્પોરેટર ને હું કોંગ્રેસમેન ને પછી તો હું બાપ ને હું મામો ને હું ફુઓ ને હું ઘરનો વડીલ ને હું ટ્રસ્ટી ને હું સમાજનો મોરી, આ બધું વાત તારી વાત જ કરવા તું ક્યાં, એ ચક્રવર્તી જ્યાં હિસાબમાં નથી તે તો તું શું તરવું, આ લાકડું લઈને આવ્યો છું, તણખલા જેવી શું વાત કરસ તું. અહીંયા જ્ઞાનીઓ કે છે દેવાધિદેવ ઇન્દ્ર પણ ચરણે નમે, આવું એ પદ વરતે જયતે, આ પદનું સર્વથા જય થાવ. આ પદને પ્રાપ્ત કરવા માટે જેમને અનંત પદ પ્રાપ્ત કરે છે, એ પદની અંદર આ મૂળ એવું આત્મપદ હજી શુદ્ધ પદમાં આવ્યું નથી. અજ્ઞાનવશ, પ્રમાદવશ, મોહવશ અનેક પ્રકારના પદ પ્રાપ્ત કરે છે અને ખોટા સંતોષ લે છે કે આપણે ફલાણી જગ્યાએ પ્રમુખ થઈ ગયા હો, સંતોષ છે, પણ પ્રમુખનું પદ એ સાર્થકતાનું પદ નથી. પ્રમુખનું પદ એ સાર્થકતાનું પદ નથી. મૌડીનું પદ એ સાર્થકતાનું પદ નથી. તને મૂળ પદનો હજુ ખ્યાલ નથી. જ્ઞાનીઓ કહે છે એક પત્રમાં કૃપાળુદેવ કહે છે હે મુમુક્ષુઓ, મુમુક્ષુ પદનો વિચાર કરો. અને પછી એક પત્રના નોંધમાં લખે છે કૃપાળુદેવ આભ્યંતર પદમાં કે તમે વિકરાગ પદનો વિચાર ના કરો. મુમુક્ષુ પદથી વિતરાગ પદ સુધી ચાલો, સંસારના પદને બાજુ ઉપર રાખો. આ બધા પદ તો નશ્વર છે, ક્ષણભંગુર છે, આ તો કાયા સાથે જોડાયેલા છે. આત્મા સાથે જોડાયેલા પદને પ્રાપ્ત કરો. સાધક પદની અંદર આવીએ, મુમુક્ષુ પદમાં આવીએ. એટલે અહીંયા કહે છે કે તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે એ મોક્ષ, બીજા કોઈ દેહથી મરનાર નથી. દેવ તેરિયંચ કે નરક એ એક એક ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. અહીંયા ત્રણ ગતિનો સ્પષ્ટ નિષેધ છે. આટલી સ્પષ્ટ વાત, માનવનો ભવ બહુ મજાનો એવું તો ઘણાએ કીધું, પણ અહીંયા તો ડંકાની ચોટ ઉપર કૃપાળુદેવ કહે છે કે દેવ તિર્યંશ કે નરક એકે ગતિથી મોક્ષ નથી. આ દેવગતિનો નિષેધ એ આ પરમ કૃપાળુદેવની વિશેષતા છે. કારણ કે બધી જ જગ્યાએ અધ્યાત્મના નાવે પણ દેવની ભજના છે. એ સ્વર્ગમાં જાય, હિંડોળે બેસું, પાન ચાવશું, તમાકુ ખાશું, અને એ કઈ કરવાનું નહીં. અનુચરો આવે, વીંઝણા વીએ, આપણું ઘર પવન સાફ કરી જાય, મેઘ આપણા ઘરમાં પાણી ભરવા આવે, આવા આવા હલેડા ગાતા હોય સુખના. દુનિયાદારીના લૌકિક સુખની વાંછા ભારો ભાર ભરી છે ને, એ અહીંયા પૂરી થતી નથી. એટલે એ બધી અભરખા, એ બધી જ વાસના લઈને જવું છે ક્યાં? ઉપર. એને પાન ખાવા ક્યાં જવું છે? કાકા, પાન ખાવા દેવલોકમાં ન જવાય. પણ આના મગજની અંદર, કારણ કે એને કહેનાર પણ એવો જ છે, કહેને વાલા ભી દીવાના ઓલ સુનને વાલા ભી દીવાના. આવો ભાઈ હરખા, આપણે બે હરખા. ગુરુ લોભી શિષ્ય લાલચું, આ બે ભેગા થઈ ગયા. કબીર સાહેબ કહે છે, ગુરુ લોભી શિષ્ય લાલચું. ગુરુને કાં માનનું, પૂજાવાનું, સત્કારનું, આવું કઈક લોભ લાગ્યો છે, અને કાં ધનનો લાગ્યો છે, પદનો લાગ્યો છે, અને ઓલો લાલચોળો શિષ્ય છે, એટલે પોતે અસદ ગુરુને દ્રઢ કહે નિજ માનાદી કાજ. આપ આહો, આપ તો ભરે હે, આપ તો એસે હે, આપ તો તેસે હે, એમ કરી કરીને એને ચડાવ્યા કરે છે. અને જેસે કો મિલા તેસા, જ્ઞાની કો જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, લેકિન ગધ્ધે સે ગધ્ધા મિલે તો કરેલા તમલા. આવો ખેલ સંસારનો છે. આનંદ ગંજીએ બીજા શબ્દોમાં કીધું, અંધો અંધ પલાય, આંધળો આંધળાને દોરે, એવો ખેલ આ સંસારમાં ધર્મના નામે ચાલે છે. એટલે દેવગતિની અંદર કોઈ સાર્થકતા નથી એવી કહેવાની હિંમત આ શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ 16 વર્ષની ઉંમરે કરે છે કે દેવગતિ નહીં જોઈએ. આ જેવું તેવું સ્ટેટમેન્ટ નથી હો. દેવગતિનો નકાર અને દેવગતિનો નિષેધ જેને મોક્ષપદની પરિપૂર્ણ કલ્પના ન હોય ન કહી શકે. અને આજે પણ આપણે ધર્મના નામે જ્યાં જશું ત્યાં એ જ કહેશે કે મારો વાલો સ્વર્ગમાં બેઠો છે, અને તું મારી વારે આવજે અને તું મને મદદ કરજે, મારા ભંડાર ભરજે. કારણ કે ઓળો બેઠો છે એટલે દેશે, પણ આપણે કઈ સાલીભદ્રના અવતાર નથી. એનો બાપ એને દેતો હતો, આપણો બાપ તો દેવું મૂકીને ગયો છે, આપણે કોઈ કઈ દી એમ નથી. પરમ કૃપાળુ દેવની આ જબરજસ્ત સ્થિતિ છે. 16 વર્ષની ઉંમરે પણ આવો ખ્યાલ કે દેવગતિથી પણ મોક્ષ નથી આ પુરુષે જયારે મૂક્યો હશે ત્યારે મોક્ષ વાસીની એની પરિકલ્પના કેટલી શુદ્ધ હશે, આત્મા વિશેની એનો કન્સેપ્ટ કેટલો ક્લિયર હશે. ક્લેરિટી ઓફ કન્સેપ્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કન્ફ્યુઝન ઇઝ વર્સ કમ્પાઉન્ડેડ થાય, બીજું કઈ ન થાય, મુશ્કેલીમાં ઉમેરો થતો જાય. અહીંયા કે છે, તેવ તેર્યંચ કે નરક એ એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશો કે સઘળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? એને ખબર છે કે સામે બાળબોધ શૈલીથી આ કૃપાળુ અનંત કૃપા અને કરુણા કરીને વાત કરે છે. એટલે તમને ખબર નહીં હોય માનવ દેહની ઉત્તમતા તો હું તમને કહું. પછી કે છે, હવે તમે પૂછશો કે માનવ દેહથી પ્રભુ જો મોક્ષ થાય અને બીજા કોઈથી ન થાય તો બધા માનવીનો મોક્ષ થઈ જવો જોઈએ ને, તો બધાનો કેમ નથી થતો? અને જો માનવથી થતો હોય તો પછી હવે આપણે કઈ ધર્મ ધ્યાન કરવાની જરૂર નથી, આપણે માણસ તો થઈ ગયા, હવે મોક્ષ તો થઈ જશે. કારણ કે તમે જ હમણાં કીધું કે બીજા કોઈ દેહથી થનાર નથી, તો થાવો હશે તો આ દેહથી થશે, તો આ દેહ તમને મળી ગયો છે, હવે મોક્ષ થવો જ જોઈએ, આવી ધારણા બની જાય. એટલે કહે છે કે ભાઈ ઉભો રહે તું. ત્યારે તમે પૂછશો કે સઘળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી, એનો ઉત્તર પણ હું કહી દઉં. જોજે હો, પાછો રોકાઈ જતો નહીં, એનો ઉત્તર પણ હું તને કહી દઉં. જેવો માનવપણું સમજે છે તેવો સંસાર શોકને તરી જાય છે. કેનો મોક્ષ થાય છે? જેવો માનવપણાને સમજે છે તેનો, બીજાનો નહીં. સર્વ જીવ છે સિદ્ધ સંત. કોણ થાય? જે સમજે એ થાય, કઈ બધા જીવો સિદ્ધ ન થાય. તો એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, બટ ધેટ ડિવિનિટી ઇઝ ટુ બી એટેન્ડ, ટુ બી અચીવડ. હુ કેન એટેન? જે એને માટે સત્ય પુરુષાર્થ કરે તે.
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા.
ભાઈ, જેવો માનવપણું સમજે તેવો સંસાર શોકને તરી જાય છે, માટે માત્ર માનવપણું પ્રાપ્ત થયું તે પર્યાપ્ત નથી, પણ માનવપણાને સમજવું જોઈએ. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સત્ધર્મનું સેવન કરીને તેવો અનુપમ મોક્ષને પામે છે. સાહેબ, માનવપણી એટલે શું? અમને તેમ કે અમે માણસ છીએ, પણ માણસનો પર્યાય છે, દેહ છે, પણ માનવપણું એ વાત જુદી છે. પણું, માનવપણું એ વાત જુદી છે. માનવનો દેહ છે, સેલો ઇમેજ હોય છે ને, જે સેલો ઇમેજ, એ દેખાય ઇમેજ જેવી, પણ એનામાં એવી કોઈ પણ પ્રકારના ગુણધર્મ હોય નહીં. તો આપણને લાગે એ બધા બનાવટી છે, એ ભાઈ એ દેખાય જ છે, એ બીજું કાંઈ એનામાં એ ગુણની અપેક્ષા રખાય નહીં. એ અમેરિકાની અંદર થોડું થોડું નવું નવું શીખવા જાણવા મળી જાય છે. અહીંયા આવી એટલે કે અહીંયા અમારા મરચામાં તીખાશ હોય નહીં, પણ કાકા તો મરચું છે ને, જો તીખાશ ન હોય, અમારી સાકરમાં મીઠાશ ન હોય, અને અમારું મીઠું છે એમાં ખારાશ બહુ ઓછી હોય, એવી રીતે અમારા માણસમાં પણ સમજવું, માણસ પણ માનવ પણ ઓછું હોય, મરચામાં તીખાશ નહીં, સાકરમાં મીઠાશ નહીં, મીઠામાં ખારાશ નહીં, અને માનવમાં જો માનવ પણ ઓછું હોય તો પછી શું થાય? એટલે યાદ એ છે કે માનવપણું એને વિદ્વાનો કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, એ સેન્સ ઓફ પ્રપોર્શન. વિવેક બુદ્ધિનો ઉદય, પણ સાહેબ વિવેક બુદ્ધિ એટલે કયા પ્રકારની બુદ્ધિ આપણે વાત કરી? તો કે છે કે જે બુદ્ધિ વડે સત્ય અસત્યનો નિર્ણય સમજીને સાચું શું ખોટું શું, નિત્ય શું અનિત્ય શું, શાશ્વત શું ક્ષણભંગુર શું, હિત શું અહિત શું, શ્રેય શું અશ્રેય શું, આવી પ્રકારનો વિવેક દ્વંદ્વાત્મક સ્થિતિમાં હેય અને ઉપાદેય આમાં શું લેવું અને શું છોડવું, આવાનો વિવેક હોવો જોઈએ. અનાજ સાફ કરીએ તો ફોતરા ફેંકી દેવાય, કાંકરા ફેંકી દેવાય અને અનાજના દાણાને રખાય, પણ જો એને વિવેક ન હોય તો શું કરે? ફોતરા ઘરમાં નાખે, ડબ્બામાં ભરે અને બધું અનાજ ફેંકી દે. આ વિવેક બુદ્ધિનો અભાવ કહેવાય, કારણ કે એને ખબર નથી કે શું ગ્રાહ્ય અને શું અગ્રાહ્ય. આવા જે સિદ્ધાંત ભેદ તત્વના વસ્તુના સ્વરૂપને, વસ્તુના ધર્મને, વસ્તુના ગુણધર્મને, એના ઉપર બરોબર એની પરખ કરીને કે કાચ અને હીરાના ટુકડા હોય તો કયો રખાય ને કયો, પથ્યાપથ્યમાં શું પથ્ય અને શું અપથ્ય, શું ભક્ષ્ય અને શું અભક્ષ્ય, આ બધું વિવેક બુદ્ધિનું કામ છે. જેમ જેમ જીવમાં સત્પુરુષના બોધનું બળ વધે તેમ તેમ આ પ્રકારની વિવેક બુદ્ધિ વધતી જાય, એટલે એને ખબર પડે કે વોટ ઇઝ પ્રોપર એન્ડ વોટ ઇઝ ઇમ્પ્રોપર, વોટ ઇઝ એપ્રોપ્રિએટ એન્ડ વોટ ઇઝ ઇનએપ્રોપ્રિએટ. હી શુડ નો ઇટ વોટ ઇઝ જસ્ટ એન્ડ વોટ ઇઝ અનજસ્ટ, વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, વોટ શુડ બી ડન એન્ડ વોટ શુડ નોટ બી ડન, વિધિ નિષેધ, ડૂઝ અને ડોન્ટ્સ. આની ક્લેરિટી જેમ જેમ જીવનમાં વધતી જાય, ઇન એવરી સિચ્યુએશન, ફોર એવરી મેટર, ફોર એવરી કન્ડિશન, દરેકે દરેક સ્થિતિની અંદર એ તરત જ નિર્ણય લે કે આમ થવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ. આને વિવેક બુદ્ધિ કહેવાય છે. સત્ય અસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સત્ધર્મનું સેવન કરી તેવો અનુપમ મોક્ષને પામે છે. પરમ તત્વ, પરમ તત્વ કહ્યું જગતની અંદર, અહીંયા તો તત્વ તો છોકરો સાયન્સમાં જાય એટલે તત્વ સમજાવે કે લોઢું છે એ તત્વ છે, એવા 49 કે પેલા 50 કેટલા બતાવતા હતા પેલા અમે કેમેસ્ટ્રીમાં ભણતા ત્યારે. ધીઝ આર ધ બેઝિક એલિમેન્ટ્સ. કારણ કે અહીંયા તો ભૌતિક જગત અને ભૌતિક પદાર્થોનું જ વિજ્ઞાન છે. અહીંયા જ્ઞાનીઓ કે છે કે પરમ તત્વમાં આ દેખીતા તત્વના તમે ભેદ પાડ્યા 96 કે જેટલા હોય એટલા, એમાં કોમ્બિનેશન કયું, કોમ્પોઝિશન કયું ને જે હોય તે, પણ આ બધાથી ન દેખાતું એવું પણ તત્વ જગતની અંદર છે અને એ છે ચૈતન્ય. વર્લ્ડ સાયન્ટિસ્ટ નો ધ મેટર, ધી સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ હેવ નોન ધ સાઉલ સ્પિરિટ. આ અદ્રશ્ય છે, અરૂપી છે એવું ચેતન તત્વને આ સૃષ્ટિની અંદર છે. આ લોકમાં 5 અજીવ તત્વ છે પણ 1 જીવ તત્વ છે. આ બધા જળ તત્વ છે ભૌતિકતાના, ઓલ મેટર ઓલ પાર્ટિકલ્સ, આ બધા જ પુદગળ પરમાણુઓ જળ તત્વ છે. જ્ઞાનીઓએ એ જળની સાથે ચેતન તત્વને શોધી કાઢ્યું અને ચેતન તત્વ છે એ જ પરમ તત્વ છે. એટલે કે છે પરમ તત્વ ઉત્તમ આચાર. હવે જેને તત્વની ઓળખ થાય એના આચારની અંદર આ વિવેક આવે, એટલે ઉત્તમ આચાર. તો આચાર કયા ઉત્તમ? જે તત્વની પ્રાપ્તિને અનુરૂપ આચાર, તે ઉત્તમ આચાર. અને જે તત્વથી આપણને વિમુખ કરે તે કનિષ્ઠ આચાર, એટલે ઉત્તમ આચાર. અને સત્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. સત્ધર્મનું સેવન, ધર્મનો બે પ્રકાર, એક સત અને એક અસત. જે સતની ઓળખાણ કરાવે, સતને જે પ્રમાણે એ સતધર્મ, સતની શ્રદ્ધા કરાવે એ સતધર્મ. અને જે સતથી જીવને વિમુખ કરે, જીવને સતસુખનો વિયોગ છે. કારણ કે સતસુખ કોઈએ સમજાવ્યું નથી, અસત સુખ બધાએ સમજાવ્યું છે, આપ્યું પણ છે. મા બાપ પણ અસત સુખ આપે સંતાનોને, ઓફિસના બોસ પણ આપે, સરકાર પણ અસત સુખની વ્યાખ્યા વ્યવસ્થા કરે, પણ સત સુખ તો જ્ઞાની સિવાય આ જીવને કોઈ આપે એમ નથી. કારણ કે સતને પ્રાપ્ત કરેલો પુરુષ જ સતની ઓળખાણ કરાવી શકે. પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે અસતમાં સત હોતું નથી. માટે સત પ્રાપ્ત કરવાની જેની જિજ્ઞાસા થઈ છે એને હું કશું જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને સર્વપ્રથમ જ્ઞાનીના શરણે જવું. એટલે સતધર્મનું સેવન ક્યારે થાય? સત્પુરુષની ભક્તિથી સતધર્મનું સેવન થાય. એ સતધર્મનું સેવન કરી તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ પરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી. આ મૂળ પ્રશ્ન આપણો કે અમને મનુષ્ય છીએ તો બધાનો મોક્ષ થાય એમ તમે કહો છો, તો અમારો થઈ ગયો. કારણ કે હવે અમે મનુષ્ય થઈ ગયા, હવે અમારે ક્યાં રાહ જોવા જેવું હતું? તો કે છે ભાઈ, એના દેખાવ ઉપરથી મનુષ્યતાની વાત અહીંયા નથી, અહીંયા તો એના વિવેક ઉપરથી મનુષ્યની વાત છે, દેખાવ ઉપરથી નથી. તો કે છે કે મનુષ્યના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. અહીંયા મનુષ્યનું ઓળખાણ જ્ઞાનીઓ સેના આધારે કરે છે? એનામાં વિવેક છે કે નહીં. વિવેકના આધાર ઉપર, એના દેખાવ ઉપરથી મનુષ્યતા નક્કી થતી નથી. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક, એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. બોલો, હવે આપણે તો આ બધું સમજીએ જ છીએ. એટલે ઘણી વાર કોઈ કહે ને કે આ મોક્ષ માટે કઈ વાંચવાની બહુ જોઈએ, છોકરા વાંચે તો. કૃપાળુ દેવ કહે છે કે જોજો, આ જ કલ્પના છે આપણી, અને બધા અંગો પાંગનું બરોબર વર્ણન કૃપાળુ દેવ એવું આપ્યું કે મેં કઈ ચટકી શકે એમ નથી. બધા અંગ પાંગ બતાવ્યા. તો કે છે એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો કઈ વાંધો છે? અમે સમજીએ કે ભાઈ એમાં શું, કે જેને બે આંખ, બે કાન, એક મોઢું, બે હોઠ, એક નાક, બે હાથ, બે પગ, અમે એને માણસ કહેવામાં વાંધો શું? એને મનુષ્ય સમજવામાં વાંધો શું? કૃપાળુ દેવ હજુ જ્ઞાની દ્રષ્ટિ આપે છે. તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ? કોને? એટલે વાંદરાને. કારણ કે તે મનુષ્ય ગણવા માટેના જે લાયકાત ગણી તારી, કે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મોઢું, બે હોઠ, આ બધું ગણ આમ, તો એને કહેવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. એની પાસે આ બધું છે, જે તારી પાસે છે એ વાંદરા પાસે આ બધું છે, વિશેષમાં એક પૂંછડું પણ છે. એની અંદર જો વધારો આ તારાથી ચડ્યો તો મોક્ષ પેલો કોનો થાય? પૂંછડા વાળાનો કે પૂંછડા વિનાનો? કૃપાળુદેવ જતા હતા જંગલમાં ફરતા અને કહે છે કે વાંદરો સામે બેઠો હતો, એને જોઈને કહ્યું કે મહાત્મા હજી વાર છે, હજી વાર છે. અહીંયા કહે છે કે ત્યારે શું એને મહામનુષ્ય કેવો? નહીં, એમ ન કહેવાય. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવપણ એટલે જેનામાં આ વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, સત્ય અસત્યનો નિર્ણય જે કરી શકતા હોય, અને એમાંથી એને સદદેવ સદગુરુ અને સદધર્મનું ઓળખાણ કરવાની શક્તિ આવી હોય, તો જ એ ઉત્તમ આચાર અને સદધર્મનું સેવન કરી અને મોક્ષપદને પ્રાપ્ત કરે એવો સર્વોત્તમ માનવ દેહ છે. કૃપાળુદેવે એક જે બોધ, આપણી ભાવના બોધ છે, એમાં એક આવું થોડું વર્ણન કર્યું છે કે આત્માના શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્ય દેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી, આનો માલિક એમ મનુષ્ય નથી. પણ એનો મર્મ જુદો જ છે, એનો મર્મ સમજવાનો છે. આ પુરુષે મર્મની વાત કરી છે. ધર્મ સમજાવનારા તો ઘણા મળ્યા, માર્ગ બતાવનારા ઘણા મળ્યા, પણ માર્ગનો મર્મ બતાવનારા એ તો કોઈ વિરલ પુરુષો જ આ ધરતી ઉપર થયા છે. અને એમાંના પરમ કૃપાળુ દેવ કે જેણે માર્ગના મર્મને બતાવ્યો, આત્મસિદ્ધિની અંદર આ વાતને એટલી સરસ રીતે કીધું છે. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આપણે જરા આગળ ગયા. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો માર્ગ. ધર્મનો મર્મ, ઈશ્વરના ઘરનો માર્ગ પામવાનો મર્મ. પરમ કૃપાળુ દેવે પ્રભુશ્રી ઉપરના પત્રોમાં અંબાલાલભાઈને, સૌભાગને અને આત્મસિદ્ધિમાં ભવ્યજનોને આ માર્ગનો મર્મ આપ્યો છે. શાસ્ત્રમાં તો ધર્મ કયો છે, એનો મર્મ તો સત્પુરુષના અંતઃકરણમાં રહેલો છે. અને આવો મર્મ એ વાણી દ્વારા વ્યક્ત થાય એવી તો કોઈ જ્વલેજ વિરલ ઘટનાઓ બને છે. એવી ઘટના જેમ કૃપાળુ દેવનો જન્મ આ કાળની એક વિરલ ઘટના છે, આ પંચમ કાળમાં શક્ય નથી. ચતુર્થ કાળમાં પણ જે પુરુષનું ઉત્પન્ન થવું એ અસંભવિત છે, એવા પુરુષનો આ કાળમાં જન્મ થયો છે, ન થવા જોગ બન્યો છે, એમ એમણે આ વાત જે મૂકી છે એ વાતમાં ધર્મની સાથે મર્મની વાત મૂકી છે. મર્મની વાત ઉપદેશમાં, એના વચનમાં, એના લખાણમાં આવે એ પણ બહુ અસંભવિત. ઇટ ઇઝ અ વેરી વેરી રેર. ઘણા જ્ઞાનીઓએ ઘણા શાસ્ત્રો લખ્યા છે, વિશદતાથી બધું લખી શકાય છે, પણ મર્મતાથી લખવાનું આવું તો બહુ ઓછું આપણને અધ્યાત્મ દર્શનની અંદર આવું લખાણ મળે છે. પરમ કૃપાળુ દેવની એવી એક અનહદ આપણને જેને કે ઉપકાર, કારણ કે એણે મહાવીરના માર્ગને છિન્ન વિચ્છિન્ન થતો જોયો, મહાવીરના માર્ગને ખંડ ખંડિત થયેલો જોયો. મૂળ માર્ગ લોકો ભૂલી ગયા, લાખો ગામ દૂર ચાલ્યા ગયા. હવે આને નજીક લાવવા હોય અને સંક્ષેપમાં વાત કરવી હોય તો શું કરવું? આ માર્ગ તો ઘણો દૂર, આની વાત ઘણી મોટી, આની વાત ઘણી લાંબી, અને આ પુરુષને આયુષ્યનો યોગ ઓછો અને કર્મનું બંધન ઘણું, કહેવાનો અવસર નહીં. એટલે 708 ના પત્રમાં લખે છે